सहजानंद स्वामी महाराज नी जय।
तारीख 8/1/2015 वचनामृत गढ़ा मध्य बे पानी नी सेर नू।
स्वामीनारायण हरे, स्वामीनारायण हरे।
संवत 1878 ना श्रावण सुधी त्रीजने दिवस स्वामी श्री सहजानंद जी महाराज श्री गढ़ा मध्य दादा खाचर ना दरबार मा श्री वासुदेव नारायण ना मंदिर आगळ रेशम ना चाकड़ा उपर विराजमान हता अने सर्वे श्वेत वस्त्र धारण कर्या हता अने पोताना मुखारविंद नी आगळ मुनि तथा देश देश ना हरिभक्त नी सभा भराईने बैठी हती ने मुनि झांज मृदंग लईने कीर्तन गावता हता। पछी श्रीजी महाराजे कह्युं छे, कीर्तन राखो, अमे वात करीए छीए। एम कहीने श्रीजी महाराज बोल्या, जेने आत्यंतिक कल्याण पामवू होय અને નારદ સનકાદિક જેવા સાધુ થયું હોય તેને એમ વિચાર કરવો છે, આ દેહ છે તેને વિશે જીવ રહ્યો છે અને ઇન્દ્રિયો અંતઃકરણ છે તે જીવ સાથે વળગી રહ્યા છે અને ઇન્દ્રિયો ને અંતઃકરણ છે તે બાહેર પણ પંચવિષયમાં વળગી રહ્યા છે, તે અજ્ઞાને કરીને જીવ ઇન્દ્રિયો અંતઃકરણને પોતાનું રૂપ માને છે, પણ વસ્તુગત્ય જીવ ઇન્દ્રિયો અંતઃકરણ થકી નોખો છે અને પંચવિષય છે તે અંતઃકરણ થકી નોખા છે, પણ એ તો વિષયને અભ્યાસે કરીને અંતઃકરણને વિશે પંચવિષયની એકતા જણાય છે અને વિષયની જે ઉત્પત્તિ તે તો ઇન્દ્રિયો થકી થાય છે પણ અંતઃકરણમાંથી નથી થતી। જેમ અતિશય તડકો હોય અથવા તાઢ હોય તેનો પ્રથમ બાહેર ઇન્દ્રિયોને સંબંધ થાય છે, પણ પછી ઇન્દ્રિયો દ્વારે કરીને શરીરને માહિલી કોરે તેનો પ્રવેશ થાય છે, પણ એની ઉત્પત્તિ માહિલી કોરેથી નથી, એ તો બાહેરથી ઉત્પન્ન થઈને માહિલી કોરે પ્રવેશ કરે છે। તેમ પંચવિષય છે તે પ્રથમ અંતઃકરણમાંથી ઉપજતા નથી, એ તો પ્રથમ ઇન્દ્રિયોને બાહેર વિષયનો સંબંધ થાય છે ને પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે। માટે જેમ બાહેર ગુમડું થયું હોય તેને ઔષધ ચોપડે ત્યારે જ કરાર થાય, પણ કેવળ વાર્તા સાંભળે કરાર થાય નહીં, અને જેમ ક્ષુધા પીપાસા લાગી હોય તે ખાધે પીધે જ નિવૃત્તિ થાય, પણ અન્ન જળની વાત કરે નિવૃત્તિ ન થાય, તેમ પંચવિષય રૂપી જે રોગ છે તે તો તેનું જ્યારે ઔષધ કરીએ ત્યારે જ નિવૃત્તિ થાય। તે ઔષધની રીત એમ છે, જે જ્યારે ત્વચાને સ્ત્રીયાદિક વિષયનો સ્પર્શ થાય છે ત્યારે ત્વચા દ્વારે થઈને અંતઃકરણમાં તેનો પ્રવેશ થાય છે અને અંતઃકરણ દ્વારે થઈને જીવમાં પ્રવેશ કરે છે, પણ મૂળ થકી વિષયની ઉત્પત્તિ જીવમાંથી પણ નથી અને અંતઃકરણમાંથી પણ નથી, અને જે જે વિષય અંતઃકરણમાંથી સ્ફૂર્તા હશે તે પણ પૂર્વજન્મને વિશે બાહેરથી જ ઇન્દ્રિયો દ્વારે કરીને આવ્યા છે। માટે વિષય ટાળ્યાનું એ જ ઔષધ છે જે ત્વચાએ કરીને સ્ત્રીયાદિક પદાર્થનો સ્પર્શ તજવો અને નેત્રે કરીને તેનું રૂપ ન જોવું અને જીભાએ કરીને તેની વાત ન કરવી અને કાને કરીને તેની વાત ન સાંભળવી અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો, એવી રીતે પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો ત્યાગ દ્રઢ રાખે તો બાહેરથી વિષયનો પ્રવાહ માઇલી કોરે પ્રવેશ કરે નહીં। જેમ કૂવામાં પાણીની સેર આવતી હોય પછી તેને ગોદડાના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કૂવો ગળાય, તેમ બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય, અને જેમ ઉદરમાં રોગ થયો હોય તે તો ઉદરમાં ઔષધ જાય ત્યારે જ ટળે, તેમ પ્રથમથી જે ઇન્દ્રિયો દ્વારે કરીને વિષય અંતઃકરણમાં ભરાયા હોય તે તો આત્મવિચારે કરીને ટાળવા, તે આત્મવિચાર એમ કરવો જે હું આત્મા છું ને મારે વિશે ઇન્દ્રિયો અંતઃકરણનો સંબંધ નથી, એમ દ્રઢ વિચાર કરીને અને તે ચૈતન્યને વિશે ભગવાનની મૂર્તિ ધારીને અને પોતાના આત્મસુખ વતે કરીને પૂર્ણ રહેવું। જેમ કૂવો જળે કરીને પૂર્ણ ભરાયો હોય ત્યારે જે બાહેરથી પોતામાં શેરીઓ આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે છે, પણ માયલી કોરે તે શેરના પાણીનો પ્રવેશ કરવા દે નહીં, અને જો ઉલેચાઈને ઠાળો થાય તો શેરનું પાણી બાહેરથી માહી આવે, એવી રીતે આત્મસુખે કરીને માયલી કોરે પૂર્ણ રહેવું અને બાહેર પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો એ જ કામાદિકને જીત્યાનો દ્રઢ ઉપાય છે, પણ એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થતો નથી, માટે આ વિચાર દ્રઢ કરીને રાખજો। ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું બીજું જે તે થયું।
વચનામૃત ગઢડા મધ્ય 3 રસિક માર્ગ અને આત્મજ્ઞાનનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1878ના શ્રાવણ સુધી 14 દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ ચાકળા ઉપર વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પોતાની આગળ પરમહંસ ઝાંઝ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ નેત્ર કમળની સાને કરીને સૌને છાના રાખીને બોલ્યા, જે મોટેરા મોટેરા પરમહંસ હો તે આગળ આવો, વાત કરવી છે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામ્યાના બે ઉપાય છે અને પડ્યાના બે ઉપાય છે તે કહીએ છીએ, જે એક તો રસિક માર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી અને બીજો આત્મજ્ઞાન. એ બે મોટે પામ્યાના પણ માર્ગ છે અને પડ્યાના પણ છે. તેમાં રસિક માર્ગે તો હજારો ને લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઈક પામ્યો હશે અને મોટા મોટા આચાર્ય થયા તેણે પણ રસિક માર્ગે કરીને ભક્તિ કરાવી છે, પણ તેમાં બગાડ ઘણાને થયો છે અને સારું તો કોઈકનું જ થયું છે. કાજે રસિકપણે કરીને જ્યારે ભગવાનનું વર્ણન કરે ત્યારે ભગવાન ભેળું રાધિકાજી તથા લક્ષ્મીજી તથા તેની સખીઓ તેનું પણ વર્ણન આવે અને જ્યારે સ્ત્રીઓનું વર્ણન આવે ત્યારે તો તેના અંગો અંગનું વર્ણન થાય, ત્યારે વર્ણનના કરનારાનું મન નિર્વિકાર કેમ રહે. અને ઇન્દ્રિયોનો તો એ જ સ્વભાવ છે, જે સારો વિષય હોય તે ઉપર જ પ્રીતિ હોય. અને રાધિકાજી લક્ષ્મીજી તેના જેવું તો ત્રિલોકીમાં કોઈ સ્ત્રીનું રૂપ હોય નહીં અને એના જેવી કોઈની બોલી પણ મીઠી ન હોય અને એના દેહનો સુગંધ પણ અતિશય હોય, માટે એવા રૂપને દેખીને અથવા સાંભળીને કયે પ્રકારે મોહ ન થાય એ તો થાય જ. અને લેશ માત્ર જો મન વિકાર પામે તો તે કલ્યાણના માર્ગમાંથી પડ્યો, માટે રસિકની રીતે જે ભગવાનને ભજે તેને એ મોટું વિઘ્ન છે. અને બ્રહ્મ જ્ઞાનમાં તો આવી રીતે અવળું સમજાય છે, જે બ્રહ્મ છે તે જ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે અને પછી તે જ બ્રહ્મ બ્રહ્મા વિષ્ણુ શિવ રૂપે થાય છે ને પછી તે જ બ્રહ્મ સ્થાવર જંગમ રૂપે થાય છે અને તે સ્થાવર જંગમ રૂપ જે આકાર તેને વિશે રહ્યા જે જીવ તે રૂપે પણ બ્રહ્મ થાય છે. એવી રીતે બ્રહ્મ જ્ઞાનને અવળું સમજીને પછી સમજનારો પોતાના જીવને પણ ભગવાન જાણે છે, ત્યારે એમ સમજનારાને ઉપાસનાનો ભંગ થયો, માટે એ પણ ભગવાનના માર્ગ થકી પડ્યો. એવી રીતે બ્રહ્મ જ્ઞાનમાં પણ ઉપાસનાનું ખંડન થાય એ મોટું વિઘ્ન છે. કાંજે સમજી સમજીને સર્વના કારણ અને સર્વના સ્વામી એવા જે ભગવાન તેનું જ ખંડન થયું, માટે એમ સમજનારો પણ કલ્યાણના માર્ગ થકી પડ્યો જાણવો. અને એ બે માર્ગ છે તે કલ્યાણના છે અને એ બેમાં વિઘ્ન પણ અતિ મોટા છે, માટે જે કલ્યાણને ઈચ્છતો હોય તેને કેમ કરવું એ પ્રશ્ન છે, તેનો ઉત્તર કરો. પછી સર્વે પરમહંસ વિચારી રહ્યા પણ કોઈથી ઉત્તર ન થયો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે એનો ઉત્તર તો એ છે, જેમ પોતાની માતા હોય અથવા બેન હોય તથા દીકરી હોય તે ઘણી રૂપવાન હોય તો પણ તેને દેખીને મનને વિશે વિકાર થતો નથી, તેમજ તેને સાથે બોલે છે સ્પર્શ કરે છે તો પણ મનને વિશે લેશ માત્ર વિકાર થતો નથી, એવી રીતે ભગવાનના ભક્ત જે બાહ્યો હોય તેને વિશે માં બેન ને દીકરી તેની બુદ્ધિ રહે તો કોઈ રીતે વિકાર થાય નહીં અને રસિક માર્ગે કરીને ભગવાનને ભજીને અભયપદને પામે. અને જ્યારે એમ ન સમજે અને કોઈ મોટા ભગવાનના ભક્ત બાહ્યો હોય તેને દેખીને અવળું સમજે ત્યારે એને મોટો દોષ લાગે, અને જે અન્ય સ્ત્રીને દેખવે કરીને દોષ લાગ્યો હોય તે તો ભગવાનના ભક્તને દર્શને કરીને ટળે છે. અને ભગવાનના ભક્તને જોઈને જે દોષ લાગ્યો હોય તેને ટાળ્યાનો ઉપાય શાસ્ત્રમાં કયો જ નથી. તેમજ ભગવાનનો ભક્ત જે પુરુષ હોય તેને દેખીને જે સ્ત્રી અવળું સમજે તેને પણ એ પાપ થકી કોઈ કાળે છૂટાય નહીં. ત્યાં શ્લોક છે, જે
અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ.
એ શ્લોકનો અર્થ એ છે, જે બીજે ઠેકાણે પાપ કર્યું હોય તે તો ભગવાન કે ભગવાનના ભક્ત પાસે ગયે છૂટે, અને ભગવાન ને ભગવાનના ભક્ત પાસે જઈને જે પાપ કરે તે તો તીર્થક્ષેત્રનું પાપ છે, તે વજ્રલેપ થાય છે. માટે જેને રસિક માર્ગે કરીને ભગવાનને ભજવા હોય તેને તો જેવી રીતે અમે વાત કરી તેવી રીતે નિર્દોષ બુદ્ધિ રાખવી. હવે જે બ્રહ્મ જ્ઞાનનો માર્ગ છે તેમાં તો એમ સમજવું છે, જે બ્રહ્મ છે તે તો નિર્વિકાર છે ને નિરંશ છે, માટે એ વિકારને પામે નહીં ને એના અંશ પણ થાય નહીં. અને એ બ્રહ્મને જે સર્વરૂપે કહે છે તેનું તો એમ છે જે એ બ્રહ્મ જે તે પ્રકૃતિ પુરુષ આદિક સર્વેના કારણ છે ને આધાર છે ને સર્વને વિશે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે, માટે જે કારણ ને આધાર ને વ્યાપક હોય તે કાર્ય થકી પૃથક હોય નહીં એમ સમજણને લઈને એ બ્રહ્મને શાસ્ત્ર જે તે સર્વરૂપ કહે છે. પણ એ બ્રહ્મ જ વિકાર પામીને ચરાચર જીવ રૂપે થઈ ગયા એમ ન સમજવું. અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી એવી રીતે સમજે ત્યારે બ્રહ્મ જ્ઞાન છે, તે પણ પરમપદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું ત્રીજું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 6 સર્વદેશી સમજણ
વાત 76 સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે ભગવાન ભજવામાં સુખ છે ને જે જે થાય છે તે સંસ્કારે થાય છે, તે શિવલાલે પોર દોઢ પોર ધ્યાનમાં બેસાય ને અભ્યસીને બે પોરનું ધ્યાન તે ચાહે તે કામ આવે પણ બેસે એવું નિયમ, ત્યારે એ બધું સંસ્કાર ને આ મોટા સાધુની દ્રષ્ટિ. વાત 77 સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે વરી ગોપાળાન સ્વામીની વાતમાં એમ છે જે મુમુક્ષુ વિના સાધુ ન ઓળખાય એમ અમદાવાદના એક સાધુ આગળ કહ્યું ને પછી બોલ્યા જે સંસ્કાર વિના કાંઈ થાય નહીં તે જુઓ ને, આપણે પણ સંસ્કારે ભેળા થયા છીએ ને મેં એક કણબી વાડીમાં હતો તેને કહ્યું જે પટેલ ભગવાન ભજશો, ત્યારે કહે હા, ત્યારે કહ્યું જે ચાલો ને અહીં નદીએ અમારા મોટા સાધુ કૃપાનંદ સ્વામી આવ્યા છે. પછી ત્યાં જઈને વર્તમાન ધરાવ્યા, તે સાધુ થઈને મણી જેવા થયા, તેમ સંસ્કારે વાત થાય છે એમ કહીને ગોળી જે સંત સમાગમ કીજે એ પદ બોલાવ્યા. વાત 78 સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે સત્સંગી જીવનનું સાર, મહારાજ એ વાસુદેવ વિમલામૃતધામ વાસમ એ અષ્ટકમાં કહ્યું છે ને તેનું સાર છેલ્લો શ્લોક છે.
ધર્મ ત્યાજ્યો ન કૈશ્ચિત સ્વનિગમ વિહિતો વાસુદેવે ચ ભક્તિર્દિવ્યાકારે વિધેયા સીતગનમસિ બ્રહ્મણે ક્યમ નિજસ્ય નિશ્ચિત્યૈવાન્યવસ્તુન્યણુમપિ ચરતિં સંપરિત્યજ સંત સન્માત્મ્યાય સેવ્યા ઇતિ વદતિ નિજાં ધાર્મિકો નીલકંઠ.
એ છે તે પ્રમાણે રહે તો બહુ સારો થાય ને આશરો દ્રઢ રાખો, વ્યભિચારિણી ભક્તિ કરવી નહીં ને નિષ્કામી ભક્ત થવું, તે ઉત્તમ પતિવ્રતાના લક્ષણ તો કેને કહીએ, જે કોઈ દેવ દેવી કે ઈશ્વરાદિકનો ભાર પડે નહીં એવા ભક્ત મહારાજ કહે અમને બહુ ગમે છે. વાત 79 સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે આ દેહ ભગવાનને ભજી લેવા ને દેહ તો હમણાં પડશે, માટે આ તો વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું, તેમ થોડાકમાં કામ કાઢી લેવું ને કોઈ વાતનો મમત કે પક્ષપાત ન રાખવો, કાંજે એમાં બહુ ગુંડું થાય છે. વાત 80 સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે દેશ કઈ કોઈ બાપના નથી,
એ તો મહાજનો એને ગતહ સ પંથા
મહારાજે જે લેખ કરી આપ્યા છે તેમાં જોઈને તે પ્રમાણે વર્તું, અને તેથી અધિક લેવા સારું અરજીવું પડે તો કલેશ વધુ વધે ને લાજ જાય ને ત્રીજો ફાવે। માટે ધર્મવેરો નામવેરો લાવીને ભોજન કરવું, પણ હજારો રૂપિયા આડી રીતે ન મેળવવા, તે કૌલીને દોઈને કૂતરીને પાવું, એમાં શું માલ છે। ને એમ કરતા આ જો રેવાય નહીં તો પંચાત્યા કરવા, તે લેખ જોઈને તે પ્રમાણે કરે ત્યારે કોઈ પ્રશ્ન પૂછ્યું જે તે પંચાત્યા વધુ ઘટું કરે તો, ત્યારે સ્વામી કહે તેને પાપ લાગે, તે જો આની કોર વધુ કરે તો પણ પાપ લાગે ને ઓલી કોર વધુ કરે તો પણ પાપ લાગે। તે કર્મ વિપાક ગ્રંથમાં કહ્યું છે જે પંચ કરે તે જો અવળી પંચાત કરે તો તેને ક્ષય રોગ થાય। માટે એમ વિચારવું જે કોઈ ગામ આમ રહ્યું કે ઓમ ગયું તો શું, જાજા રૂપિયા હશે એ તો ક્યાં રહે એવા છે, તે કોઈ ક્યાંય ને કોઈ ક્યાંય, એ તો જનારાય, એ તો ચપળ માયા, તે રહે જ નહીં। જાજા બેળા કરીએ સુખ રહે નહીં, અને આ લોક કજિયારૂપ છે, તે કજિયો થયા વગર રહે કેમ। કોઈકને ઘરમાં બાપ દીકરાને સ્ત્રી પુરુષને તેમ આપણે પણ વ્યવહાર છે ને, તે થાય, તે વ્યવહારવાળાને પણ જાણવું જે સ્ત્રી સાથે વિવાદ ન કરવો, નિકર ઝેર દેશે। તેમ કોઈ રાજા સાથે કે બીજા કોઈ સાથે વિવાદ પણ ન કરવો, ને શિક્ષાપત્રીમાં જોજો
ન વિવાદ સ્ત્રિયા કાર્ય
એમ લખ્યું છે, માટે તે પણ જાણવું જોઈએ, નિકર દુઃખ આવે માટે તેમ ન કરવું। એ આદિ ઘણી વાતો અમદાવાદના સાધુ આગળ કરી। વાત 81 ની સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંચિત ક્રિયમાણ ને પ્રારબ્ધ, તે પણ જાણવું। તે નિયમ ધર્યા તે દિવસથી સંચિત જે પૂર્વે કર્યા પાપ તે બળી જાય, અને ક્રિયમાણ કરવું નહીં, ને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં મૂંઝાવું નહીં, ને જો તે પ્રારબ્ધ ન ભોગવાવે તો દેહ છૂટી જાય, કેમ જે પ્રારબ્ધે કરીને તો દેહ બંધાણું છે, માટે ભોગવવું। તે સૂળીનું કષ્ટ કાંટે ઉગારે। પછી સાધુ તથા હરિભક્ત સર્વે કહ્યું કે હો બહુ વાતું થાય છે, આ પ્રમાણે રહે તો કાંઈ દુઃખ જ આવે નહીં। પછી સ્વામી કહે જે હું એકે ધારતો નથી, આપુરી માહિતી કહેવાય છે। ત્યારે સાધુ કહે ભગવાન પ્રવેશ કરીને બોલાવે છે, તો કહે હા એમ જ છે, તે જુઓ ને એમ થાય છે। વાત 82 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટા હરિજનો મોટા સાધુનો આચાર્યનો ને મહારાજનો અવગુણ આવે તેમાંથી મોડો વેલો મરવા ટાણે સુધી પણ વિમુખ થઈ જાય, માટે તેમ ન જ કરવું। વાત 83 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન ભજવામાં વિઘ્ન કરનારની વિક્તિ જે, એક તો લોક, બીજા સગા, બાયડી, છોકરા, મા બાપ, રૂપિયા ને દેહ, એ સર્વ છે, તે જો બળિયો મુમુક્ષ હોય તો ન ગણે, પણ આ અંતકરણ ઇન્દ્રિયરૂપ જે માયા છે તે બહુ કઠણ છે, તે અનંત ભાતે કરીને ફેર પડાવી નાખે। માટે તેમનું ન માનીને તેનો નિષેધ કરે ને આત્મનિષ્ઠ થાય ત્યારે સુખે ભજન કરવા દે છે, નીકળતો વાસના રહી જાય। તે 100 વર્ષે 1000 વર્ષે બાયડી જોઈએ, તે ઉપર સૌભરી આદિકના દ્રષ્ટાંત દીધા, તો વાસના હોય તો ભગવાન તેડી તો જાય પણ અહિલાવૃત ખંડમાં મૂકે છે। તે ઉપર લવાનું કહ્યું જે મહારાજ તેડવા આવ્યા ત્યારે કહ્યું જે હમણાં તો મેં નવું કરકું કર્યું છે, તે નહીં આવું એમ થાય છે, એ જાત જ એવી છે, તેનો કોઈ પ્રકારે વિશ્વાસ કરવો નહીં, કેમ કે મસાણના લાડવામાં એલચીનો સ્વાદ હોય જ નહીં, એ તો સ્થાનક જ એવા છે।
રહો તો રાજા રસોઈ કરું જમતા જાઓ જોગી રાજજી, ખીર નિપજાઉ ક્ષણ એકમાં તે તો ભિક્ષાને કાજજી.
એમાં એણે એમ વિચાર્યું જે ખીર ખવરાવું તે હજાર બાયડી હૈયામાં ભરાઈ જાય એનો એવો ઠેરાવ ને ઓલ્યાનો એમ
આહાર કારણ ઉભો રહે એકની કરી આશજી તે જોગી નહીં ભોગી જાણવો અંતે થાશે વિનાશજી.
માટે એનું કોઈ વાતે ન માનવું. બે વાતનો કતુહળ તો પ્રકૃતિ પુરુષ સુધી છે ને બદ્રિકાશ્રમમાં ને શ્વેતદ્વીપમાં એ બેમાં નહીં ને બાકી વૈકુંઠલોકમાં કામ ક્રોધ છે એમ કહેવાય ને ન પણ કહેવાય. ક્રોધે રાધિકાજી પડી ગયા ને આપણા અંતર સામું જુઓ તો પંચ વિષયના જ સંકલ્પ હશે. તે તો જ્યારે મુક્તાન સ્વામી, ગોપાળાન સ્વામી, કૃપાન સ્વામી ને સ્વરૂપાનંદ સ્વામી એ ચાર સાધુ ભેળા રાત્રિ પ્રલય સુધી રહીએ ત્યારે સત્સંગી થવાય. વાત 84. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે જ્ઞાનના શબ્દ પાડવા, કેમ જે શબ્દે કરીને તો દેહ બંધાય છે તે કાટવી એમ કહે ત્યાં ઓલ્યું બકરું બોલે એમ થાય ને ગાયનો વાઘ કરી દે એવા એવા માણસ હોય તે ઉપર વાત કરી જે ચાર ચોરે શણગારેલી ગાય દીઠી તે લઈ લેવા ધાર્યું. પછી ઓલા બ્રાહ્મણને કહે તુને તો એણે બાપ મર્યા કેડે વાઘ દીધો છે. ત્યારે તે બ્રાહ્મણ કહે આ તો ગાય છે ને શું. પછી આગે જતા વળી બીજાએ કહ્યું જે અરે આ વાઘ લઈને ક્યાં જાય છે. ત્યારે એને ભ્રાંતિ પડી. પછી ત્યાંથી આગે જતા ત્રીજાએ પણ એમ કહ્યું. ત્યારે તો ઘણી જ ભ્રાંતિ પડી ને છેટે છેટે ચાલવા લાગ્યો. પછી આગે જતા ચોથે જણે કહ્યું ત્યારે કહે હા ભાઈ સૌ કહે છે તે વાઘ જ હશે. પછી મૂકી દીધી. એમ આપણામાં કોઈક કહેશે જે તમારું આમ વાંકું બોલે છે તે જ્યાં મહિનો એમ કે ત્યાં ખરું મનાઈ જાય. માટે શબ્દ તો આકાશનો ભાગ છે તે આકાશમાં લીન થઈ જાય છે એમ જાણું ને આત્મનિષ્ઠ થાવું પછી તેને લાગે જ નહીં. એમ ડાયા માણસને વિવેક જોઈએ ને આપણને કોઈક સંકાદિક જેવા કહે તો શું કાંઈ સંકાદિક જેવા થઈ ગયા ને કોઈક લંબકર્ણ જેવા કહે તો શું તેવા થઈ ગયા. એમાં શું, એ તો જીવનો સ્વભાવ છે તે ગમે તેમ કહે. જો એમ જ મનાશે તો જોગીના લિંગનો ભંગ કેમ કહેવાશે. માટે આ ત્રણ દેહથી નોખું વર્તવું ને જીવમાં ભજન કરવું. તેથી કારણ દેહ ગળે છે ને આ તો કારખાના પણ ઊભા છે. વ્યવહાર બીજું બીજા ત્રીજું બધા ઊભા છે તે ગૌણપણે રાખવા ને મુખ્યપણે તો જ્ઞાન રાખવું.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. પ્રકરણ 15. એકાંતિક સત્પુરુષ. ભક્તિ માતાને શ્રીહરિએ મોક્ષના દ્વારરૂપ એકાંતિક સત્પુરુષનો મહિમા કહેતા કહ્યું, સત્પુરુષના સંગથી ભગવાનનું દ્રઢપણે મહાત્મ્ય જાણવામાં આવે છે અને ત્યારે જ સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિનો ઉદય થાય છે. હે માતા, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ત્રણેય અંગ સહિત ભગવાનની ભક્તિ ઉદય થવાનું કારણ સત્પુરુષ છે. એ ત્રણ અંગ સહિત એવી ભક્તિ વિના કાલ માયાના ભયથી રહિત એવું અક્ષર બ્રહ્મધામ કોઈથી પમાતું નથી. ભક્તિ માતાએ શ્રીહરિને મોક્ષના દ્વારરૂપ સત્પુરુષના લક્ષણ પૂછ્યા ત્યારે શ્રીહરિ તે વિસ્તારથી કહેવા લાગ્યા. શ્રીહરિ કહે, એવા સંત પર અપરાધને ક્ષમા કરનાર, જીવ પ્રાણી માત્ર પર દયા રાખનાર, સર્વ જીવનું હિત ઇચ્છનાર, ઠંડી ગરમી વગેરે સહન કરનારા અસૂયા રહિત હોય છે. ગુણમાં ક્યારેય દોષ ધારતા નથી, શાંત સ્વભાવે વર્તે છે, જેને કોઈ શત્રુ હોતો નથી, ઈર્ષા રહિત વર્તે છે, માન રહિત, મત્સર રહિત હોય છે, બીજાની મોટપ દેખી પ્રસન્ન થાય છે, જેવું ઘટે તેવું બીજાને માન આપી રાજી થાય છે, નિર્વૈર, સત્ય, અને પ્રિય વાણી બોલનારા કામ, ક્રોધ, મદ અને લોભ રહિત, દેહમાં અહંબુદ્ધિ અને દેહના સંબંધીમાં મમત્વ બુદ્ધિએ રહિત, સ્વધર્મમાં દ્રઢ વર્તનવાળા હોય છે. દંભરહિત, અંદર બહાર પવિત્ર, શરીર ઇન્દ્રિયોને દમનારા, સરળ સ્વભાવવાળા, મિતભાષી, ઇન્દ્રિયોના ગણને જીતનારા, પ્રમાદ રહિત હોય છે. સુખ દુઃખ, માન અપમાન, હર્ષ શોકમાં વિકાર રહિત, ધીરજવાન, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયની ચપળતાએ રહિત હોય છે. ક્ષોભરહિત, પદાર્થ સંગ્રહ નહીં કરનારા, ધર્મબોધ આપવામાં ચતુર, આત્મનિષ્ઠ, હરિસેવામાં તત્પર હોય છે. પરોપકારી, નિર્ભય, નિસ્પૃહ, નિર્વ્યસન, શ્રદ્ધાવાન, ઉદાર હોય છે. તપમાં નિષ્ઠાવાળા, કોઈ પણ પ્રકારના પાપકર્મે રહિત, ગ્રામ્ય વાર્તા નહીં કરનારા, સત્શાસ્ત્રના વ્યસની, માયિક પંચ વિષયની આસક્તિથી રહિત હોય છે. આસ્તિક, બુદ્ધિવંત, સત અસતના પરમ વિવેકી, મધ્યમાસ આદિના સંસર્ગ રહિત, સાત્વિક ભોજન જમનારા, બીજાની ગુપ્ત વાત પ્રસિદ્ધ નહીં કરનારા, ચૌર્ય વૃત્તિ રહિત, આહાર અને નિદ્રાને જીતનારા હોય છે. સંતોષી, નિજ ધર્મમાં સ્થિરમતી રાખનારા, અહિંસક, તૃષ્ણારહિત, અમૃત દ્રષ્ટિવાળા, બીજાના સુખ દુઃખને જોઈ સુખી દુઃખી થનારા, અઘટિત કાર્ય કરવામાં લજ્જાશીલ હોય છે. પોતાના મુખે કરીને ક્યારેય પોતાના વખાણ નહીં કરનારા, બીજાની નિંદા નહીં કરનારા, સતશાસ્ત્રમાં કહેલા નિષ્કામ ધર્મનું દ્રઢ પાલન કરનારા, બ્રહ્મચર્ય નિષ્ઠ હોય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ વગેરે યોગ કળા જાણનારા, ભગવાનનો દ્રઢ આશ્રય રાખનારા, ભગવાનની નવધા ભક્તિ કરનારા, અવતાર ચરિત્ર કહેવા સાંભળવામાં પ્રીતિવાન, ભગવાનની મૂર્તિમાં ધ્યાનપરાયણ, ભગવાનની ભક્તિ વિના ક્ષણ માત્ર વ્યર્થ સમય જવા નહીં દેનારા, સર્વ પ્રકારના દોષે રહિત એવા લક્ષણયુક્ત, ભગવાનના એકાંતિક સાધુના સમાગમે કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત મહાત્મ્ય જ્ઞાનયુક્ત ભક્તિ ઉત્પન્ન થાય છે. હે માતા, એવા સત્પુરુષ મુમુક્ષુ જનને મળે છે ત્યારે નિશ્ચય કરીને માનવું કે એને કોઈ વસ્તુ અપ્રાપ્ય રહી નથી. હે માતા, એવા સાધુ મળે ત્યારે ભગવાન સાક્ષાત મળ્યા છે એમ જાણજો. તેમના મુખે ભગવાનના ચરિત્રનું શ્રવણ કરવું તો ભગવાનનું તથા ભગવાનના ધામોનું મહાત્મ્ય અને ઐશ્વર્ય જાણ્યામાં આવે છે. ભરતખંડમાં રહેલા તીર્થોનું મહાત્મ્ય પણ તેમના દ્વારા સમજાય છે. તેમની પાસેથી શ્રવણ કરવાની રીતે જે ભક્તિ વગેરેનું શ્રવણ કરે તેને અપાર ફળ મળે છે. અપાર પુણ્ય વિના એવા સાધુ મળવા દુર્લભ છે. તેમના દર્શન, સ્પર્શ, નમસ્કાર, સેવન, ભોજન અને પૂજનથી અનેક જન્મના પાપ નાશ પામે છે. એવા સાધુને ભગવાને પોતાના હૃદય સમાન ગણ્યા છે. તેમના ચરણમાં બધા તીર્થ નિવાસ કરીને રહે છે. એવા સાધુનો પ્રસંગ મન, કર્મ અને વચનથી કરે તો મુમુક્ષુ જનોને કાંઈ પણ દુર્લભ નથી.
પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 17/11/1984, શુક્લતીર્થ, બપોરની સભામાં ગોષ્ઠી, પરમ પૂજ્ય સ્વામીશ્રી.
જાન સ્વામી મહારાજને જય. છેલ્લા 1.5 વર્ષથી સેવક ભાવની આપણે ખૂબ વાત સાંભળતા હઈશું. પણ આચાર્યના જન્મદિવસે આપણે કોક બેકગ્રાઉન્ડની ભાવના નક્કી કરી નાખી. જ્યાં સુધી બાળક બુદ્ધિ હશે, જ્યાં સુધી મજાક મશ્કરી થતી હશે, જ્યાં સુધી કોઈ ગ્રુપમાં અભાવની કે ભાવભીનની કોઈ વ્યક્તિની વાત થતી હશે, ત્યાં સુધી સેવક ભાવનો પ્લેટફોર્મ ક્યારેય નહીં બંધાય. ક્યારેય સ્થૂળ દેહ કે આપણે નપાસ થવું નથી, એટલું ધ્યાન રાખવું. અક્ષરધામ પ્રતિ દોટ, અક્ષરધામની મંજિલ કાપવા માટે આપણે સૌ ભેગા થયા છીએ. એક દોટ મૂકી છે. સેવક થવાની કહો, પ્રભુના દીકરા થવાની કહો, અક્ષરધામ તરફની કહો, શબ્દો એકના એક છે. આપણે ખરેખર દોટ મૂકી છે સેવક થવા માટે, દીકરા થવા માટે, અક્ષરધામ પ્રતિ મહારાજ તરફ. તો ગમે તેટલી શ્રદ્ધા હશે ને ગમે તેટલી દોડ કદાચ સ્પીડમાં તમને લાગતી હશે, આ પ્લેટફોર્મ પાકવોને તો સંપૂર્ણ ફળ નહીં મળે. ગાડી બહુ ધીમી કક્ષાએ જશે, અહીંયા એક વૃત્તિઓનો તાંડવ નૃત્ય રહેવાનું છે. પ્રકૃતિનું સંઘર્ષ ઘર્ષણ રહેવાનું છે. મહારાજ ઘણી ઘણી પ્રકારે વૃત્તિઓને શુદ્ધ કરતા હોય, પ્રકૃતિને કાઢતા હોય, એટલે પ્રસંગો ઘણીવાર અનિવાર્ય હોય જ. મુક્ત મુક્તને અથાડે આપણને ખબર ન પડે. કોઈની વૃત્તિ હઠની માનની ઈર્ષાની નીકળતી હોય અને ગરમ થતો હોય આપણને ખબર ન પડે. કોઈનું આખું તંત્ર ખૂબ ફાટી માર્યું હોય, ઉઠ્યું હોય, જે આપણને ફિઝિકલ લૌકિક દ્રષ્ટિ એમ લાગે કે આ ક્રોધિત કેમ થયો હશે, અને એ ફિઝિકલ દ્રષ્ટિ છે. ઇન્ટરનલ મેટર એના ઇવોલ્યુશનની આપણે કાંઈ ખબર ન હોય. એટલે મારો કહેવાનો અર્થ એ છે, વ્યક્તિ ગરમ થતી હોય, વ્યક્તિ નાસ્તી હોય, વ્યક્તિ કૂદતી હોય, બે મુક્તો અથડાતા હોય, વડીલ સંત બીજાને ગરમ થઈને ટૂંકતા વળતા હોય, અરસપરસ ગરમી કોઈ ખાતા હોય, અરસપરસ એવા ઉપેક્ષાના પ્રસંગો બનતા હોય, મહારાજે જેવી એની નાલાયક વૃત્તિને કાઢવા માટે જ જેમ કોઈનામાંથી ભૂત નીકળી જવાનું હોય ત્યારે એ વ્યક્તિ બેબાકડી થાય, પડે આથડે બહુ ગરમ થાય, પછી એનામાંથી એની ચેતનામાંથી પેલું ચેતના નીકળી જાય, પછી એ શાંત થઈ જાય. એમ કામ ગુરાદી વૃત્તિઓ હઠમાનની ઈર્ષાના એ ભયંકર સ્વભાવો જ્યારે નીકળતા હોય, મહારાજ કાઢતા હોય, ત્યારે એ વ્યક્તિ બેબાકડી હોય જ. એને કાંઈક ન ગમતું હોય, એને સેવા કરવાનું મન ન થતું હોય, એને તમારી સાથે ઓતપ્રોત થવાનું મન ન થતું હોય, તમારી વાત સાંભળવાને તૈયાર બી ન હોય, આવા બધા વિધવિધ પ્રકારના તાંડવ વૃત્તિઓ જયારે આપણે ભેગા રહીને જયારે જોતા હોઈએ, ત્યારે તમારે ધ્યાન રાખવાનું. તમે જે આંખે જુઓ છો, આંખ નાલાયક છે, તમારી ચામડાની આંખ છે. તમે જે બુદ્ધિથી જુઓ છો એ બુદ્ધિ જડ છે, કોઈ પારદર્શક નથી, પવિત્ર નથી, એ બુદ્ધિમાં સેવક ભાવ પ્રગટ્યો નથી. અને નાલાયક આંખ અને નાલાયક બુદ્ધિએ કરીને જોયેલી એ વિચારેલી વાત જયારે આપણે પાંચ મિત્રો એવા ભેગા થઈએ ત્યારે એને ગોષ્ઠી સ્વરૂપે ચર્ચા કરીએ છીએ, એ આપણે બંધ કરીએ. કોઈ સંજોગો ના જોઈએ. સમજ પડી કે ફરી વર્ણન કરો? મારી કથાની કદાચ સમજ પડી ના પડી પણ બંધ કરી દો બસ. વાસણ ઘસતા કે રસોડામાં ઉપર કે બગીચામાં રોડ પર ફરતા કે ગમે ત્યાં તમને ખબર તો છે નહીં કે શું થઈ રહ્યું છે, અને ડાપણ કરવાનો તો કરોડો જન્મથી સ્વભાવ છે. કોની કઈ વૃત્તિ નીકળી રહી હોય, લોભની, કામની, હઠની, માનની, ઈર્ષાની, અસૂયાની, મસરની, ગમે તેવી નીકળી રહી હોય, તમારે એની ચર્ચા વિચારનામાં જવાની જરૂર નથી. વડીલ સંતો અથવા જેને જેની સાથે હિત હશે એની સાથે અતૃત થશે અને ગુસ્તી કરશે, આપણે ડાપણ કરવાની કાંઈ જરૂર નથી. સરસ થઈ રહ્યું છે એટલું જ બોલવાનું છે, એટલું જ વિચારવાનું છે, પણ વ્યક્તિ તરીકે કોઈની વાત મજાક સ્વરૂપે એની સાથે વર્તવાની જરૂર નથી. કોઈનો સ્વભાવ હોય એને મજાકથી ઉડાવવાની તમને કોઈ અધિકાર પ્રભુએ તમને સોંપ્યો નથી. બાળક બુદ્ધિએ કહીને ઉપેક્ષા ઉપવાસ કરવાનો સ્વભાવ એવો તમને અધિકાર પ્રભુએ તમને સોંપ્યો નથી. તમને કદાચ મન થઈ ગયું જોગીની મશ્કરી કરવાનું, તમને કદાચ મન થયું પ્રગટની મશ્કરી કરવાનું, તમને કદાચ કોઈ સાધુની મશ્કરી કરવાનું મન થઈ ગયું. જાણજો કે તમારા સ્વભાવનું પોષણ છે, સ્વતંત્ર થયા નથી. જ્યાં સુધી વ્યક્તિ 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણથી સ્વતંત્ર ન થાય ત્યાં સુધી એને કેવળ સેવા ભજન સ્મૃતિના સુહૃદ ભાવ જ કરવાનો અધિકાર છે. ત્યાં સુધી એને બીજો કોઈ અધિકાર પ્રભુએ આપ્યો જ નથી.
આત્મીય સમાજની જય જય જય.